તારીખ 27/3/1987 પૂજ્ય બહેનશ્રીના વચનામૃત બોલ નંબર 62, 63 અને 64 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 52.
જે જીવ સમ્યક દર્શનને પ્રાપ્ત કરે તેનું કેવું પરિણમન હોય તો સમ્યક દર્શનને પ્રાપ્ત કરે, તે જીવને ચાલતા પરિણામમાં હું જ્ઞાન માત્ર આત્મા છું એવું આત્માનું લક્ષ થયું હોય અને એ લક્ષ સર્વ પ્રકારના ઉદય ભાવમાં પણ ચાલુ રહેતું હોય તો જ ઉદય ભાવની મુખ્યતા અને જે ઉદય ભાવમાં રસવાળા પરિણામ હોય છે તે મટે, અથવા ઉદય ભાવ ગૌણ રહે અને જ્ઞાન માત્ર નાયક માત્ર એવું જે નિજ સ્વરૂપ છે પોતાનું સ્વરૂપ છે એ મુખ્ય થાય. વિકલ્પમાં થાય છે ત્યારે મુખ્ય ઉદય ભાવ રહે છે, વિકલ્પ પણ ઉદય ભાવ છે ત્યારે મુખ્ય ઉદય ભાવ રહે છે અને લક્ષ્ય પણ રાગ ને રાગના વિષયનું હોય છે અને આત્મા અથવા જ્ઞાયક સ્વરૂપ આત્મા ત્યાં ચૂકાયેલો રહે છે, એટલે એવો વિકલ્પ બેકાર જાય છે, એવો વિકલ્પ નિષ્ફળ જાય છે. અહીંયા તો જે વિધિ ને જે પદ્ધતિ બતાવે છે એ પદ્ધતિ ગ્રહણ ન થાય તો એ આગળ વધી શકતો નથી સમ્યક દર્શન પ્રાપ્ત કરવા સુધી, એમ કેમ છે. એટલે વિકલ્પ થાય છે એના કરતા અહીંયા લક્ષ થાય છે કે નહીં એ વાત વિચારવા જેવી. બોલવામાં બોલવું તો કઈ આત્માનું પરિણામ નથી, વાગરૂપ પરિણામ છે એ, પણ આત્માનું પરિણામ નથી, પરભાવ સ્વરૂપ છે. સ્વભાવ સ્વરૂપ નથી પણ પરભાવ સ્વરૂપ છે. અનાદિની ઊંધી પદ્ધતિ બદલાવી નથી એટલે એમને ચાલુ રહે છે. આ વાંચીને આ સાંભળીને પણ જે વિપરીત કાર્ય કરવાની પદ્ધતિ છે એ પદ્ધતિમાં ફેર પડ્યો નથી, આત્માનું લક્ષ્ય થયું નથી, કર્યું નથી. જે શાસ્ત્ર સ્વાધ્યાય આત્મલક્ષ્ય કરવાના હેતુથી કરવાનો હોય છે એ હેતુ શાસ્ત્ર સ્વાધ્યાયમાં હોતો નથી, એટલે લક્ષ્ય થતું નથી. લક્ષ્ય થતું નથી એટલે કાર્યની પદ્ધતિ બદલાતી નથી. અવિધિએ કોઈ કાર્ય થતું નથી, સમ્યક દર્શન કોઈ અવિધિએ પ્રાપ્ત થાય છે એવું તો બનતું નથી. તેથી દેવ ગુરુ શાસ્ત્ર અને સત્પુરુષ અનંતવાર મળવા છતાં પણ, અનંતવાર મળ્યા હોવા છતાં પણ જીવને તે યોગ અયોગરૂપ થયો છે, અયોગરૂપ રહ્યો છે, એનું સફળ પણ થયું નથી. પરનું ને રાગનું કરતા પણ છૂટે તો આત્મા ઉપર લક્ષ જાય, એનો અર્થ શું છે કે પર પદાર્થના કાર્યો ઉદય કાળે જીવ હું કરું છું એમ માને છે એના કરતાપણાથી, અને રાગ થાય છે ત્યારે પણ રાગ હું કરું છું એમ રાગના કરતાપણાની માન્યતા સહિત પરિણમે છે. એવી પરિસ્થિતિમાં પરપદાર્થ પ્રત્યેનો અને રાગ પ્રત્યેનો તન્મય ભાવે અત્યંત રસ ઉત્પન્ન થાય છે, ત્યાં સુધી એને આત્મા ઉપર લક્ષી જતું નથી. એમાં ફેર પડે, રસમાં ફેર પડે, એ મુખ્ય મુદ્દાની વાત જ એ છે કે રસમાં ફેર પડે ત્યારે એનું આ બાજુ લક્ષ્યનો અવકાશ થાય છે.
બરોબર,
ત્યાં સુધી એને લક્ષ્ય જતું. પરમાગમ હું પૂર્ણાનંદ નો નાથ જ્ઞાયક પ્રભુ છું, એ લક્ષનો વિષય છે. એટલે આટલું જે વચન છે, હું પૂર્ણાનંદનો નાથ જ્ઞાયક પ્રભુ છું, એ વચનનો વાચ્યભૂત જે પરિણમન છે અને પરિણમનનો વિષય છે તે યથાસ્થાનમાં આવે ત્યારે એને જ્ઞાયકનું લક્ષ છે એમ કહેવાય.
બરોબર,
એટલે લક્ષ છે એમાં કોઈ આવો વિકલ્પ નથી. હું પૂર્ણાનંદનો નાથ જ્ઞાયક પ્રભુ છું એવા વચનરૂપ શબ્દ પણ નથી અને એવો વિકલ્પ પણ નથી. લક્ષ નિર્વિકલ્પ ભાવે હોય છે, કેમ કે એ પરિણતિનો વિષય છે. લક્ષ છે એ પરિણતિનો વિષય છે, કાયમ રહે છે ને, ચાલુ ને ચાલુ રહે છે, પરિણતિને હિસાબે રહે છે. એમ જ્ઞાયકના લક્ષે જીવ સાંભળે છે. આ બોલમાં તો ગુરુદેવે શું લીધું છે, સમ્યક દર્શન થાય છે એનો ચિતાર લીધો છે. એટલે ચડતા ચડતા પરિણામ છે, જ્ઞાયકના લક્ષવાળા મુમુક્ષુને ચડતા પરિણામ છે. તો જ્ઞાયકનું લક્ષ રહે છે ચિંતવનમાં, જ્ઞાયક વસ્તુ પ્રત્યેનું જોર રહે છે, પરિણમનમાં જ્ઞાયકની સન્મુખતા રહે છે. એ બધા મુદ્દાઓ સ્પષ્ટ કર્યા છે. ચડતા પરિણામમાં કેટલાય પરિણમનના પડખામાં ફેર પડ્યો છે એ સ્પષ્ટ કર્યું છે કે લક્ષ જ્ઞાયકનું રહે છે. જ્ઞાયકના લક્ષપૂર્વકનું ચિંતન હોય ત્યારે એમાં જ્ઞાયક પ્રત્યેનું જોર એટલે પુરુષાર્થ હોય છે. એ પરિણામની દિશા પણ બદલાણી છે, અપૂર્વ અંતર્મુખની સન્મુખતાની દિશા ચાલુ થઈ છે. મંથનમાં પણ જ્ઞાયકનું લક્ષ રહે છે. બીજા ઉદયિક ભાવે કાર્યો, સંસારિક કાર્યો કરવા પડતા હોય તો પણ, અહીંયા એ વાત નથી લીધી પણ વિચારીએ તો, એ સર્વ કાર્યોમાં પણ જ્ઞાયકનું લક્ષ રહે છે એમ કહેવું છે. એને જેટલો પુરુષાર્થ એટલું સમ્યક દર્શન નજીક, જેટલું જોર જ્ઞાયક પ્રત્યેનું એટલું સમ્યક દર્શન નજીક. બસ આ કારણ આપે એટલું કાર્ય થાય એમ કહેવું છે. એવા જીવને અપ્રતિહત ભાવે સમ્યક દર્શન થઈ જાય છે તેજ ભાવમાં. એટલે એમ કેવું છે કે પૂર્વે કદી ભાષ્યમાં નહોતું થયું એવું પરમાત્મ તત્વ પોતાનું જ સ્વરૂપ છે એમ ભાષ્યમાન જ્યાં થયું, પોતા રૂપે પોતાના પરમાત્માને પોતા રૂપે જ્યાં જ્ઞાનમાં અવભાષ્યો ત્યાં એનું જોર એટલું આવે છે કે એ જીવ પાછો પડતો નથી. એ ગુરુદેવે વિશેષ વાત લીધી છે. કે જેમ સમ્યક દર્શન થતાં અપ્રતિહત ભાવ કયો છે એ પાછો પીડ્યા વિના મોક્ષ દશા પૂર્ણ દશાને પ્રાપ્ત કરશે, તેમ અહીંયા જેને લક્ષ થયું છે અને જેને સન્મુખતા થઈ છે એ જીવ એવા પરિણમનમાં, જોરવાળા પરિણમનમાં આવ્યો છે કે બહુ અલ્પ સમયમાં, બહુ ઓછું જોર હોય ને મંદમાં મંદ પુરુષાર્થ હોય તો પણ એવો જીવ 4-6 મહિનામાં સમ્યક દર્શનને પ્રાપ્ત કરે છે, અનુભવને પ્રાપ્ત કરે છે. આમ તો 2-3 મહિના લાગે તો એ મંદ પુરુષાર્થની ગણતરી છે, અત્યંત મંદ પુરુષાર્થ હોય તો 4-6 મહિનામાં પામે, બાકી જોરવાળા તો કલાકોમાં પામે, દિવસોમાં પામે. એવો અપ્રતિહત ભાવ કયો છે એ પાછો નહીં પડે એમ કે છે. સ્વરૂપનું અવભાસન થયું અને પરિણમનમાં સ્વરૂપનું લક્ષ થઈ ગયું એવી એક છાપ ઊભી થઈ ગઈ, એ ભૂસાતી નથી, લક્ષ ભૂસાતું નથી. આ હું ને આવો હું છું એકવાર એને ઓળખાણમાં લઈ લીધો એની છાપ ભૂસાતી નથી. ઘણા દિવસ બંગલો કે મકાન બંધ કરીને બહારગામ ગયા હોય, આવીને ખુલે અને જુએ કે આ મુખ્ય રૂમમાં તો મોટો સાપ બેઠો છે, કોઈ અજગર ગમે ત્યાંથી અંદર આવી ગયો હોય, મોટો જબરદસ્ત બોરિંગ સાપ આવી ગયો હોય, પછી તો જોઈ લીધો. હવે આપણે આપણું કામ કરો ને સાફસૂફીમાં લાગી જાવ ને, થાક લાગ્યો છે તો જરા મુસાફરીનો સુઈ જાવ, આરામ કરો, પછી કાઢશું એને નિરાંતે, એને કાઢશું. ભય એટલો વ્યાપે છે, જોતા વેત ભય એટલો વ્યાપે છે અને એ ભયની રસની તારતમ્યતા એટલી છે કે ખાવું પીવું ઊંઘવું ને બધા કાર્યો ગૌણ કરવા માટે ક્યાંય એને ઉપદેશ લેવા જવો પડે કે શીખી લઉં ક્યાંય, કે આ કેમ ગૌણ કરવું ને આ કેમ મુખ્ય કરવું,
મુખ્ય થઈ જાય.
કેમ કે મરણનો સવાલ ઊભો થાય છે ને, જીવન મરણનો પ્રશ્ન છે. એમ અહીંયા અનંત મરણના નાશનું અને સાદી અનંત અનંત સમાધિ સુખમાં જેના આશરે જતા એવી સ્થિતિ ઉત્પન્ન થાય એવા પરમ પરમાત્માનો અવભાસન થાય, ભાવ ભાસે કે સાક્ષાત સિદ્ધપદ સ્વરૂપ હું પોતે જ છું, એનું લક્ષને એની છાપને એની મુખ્યતા પરિણામમાંથી ભૂસાતી નથી. એનું નામ આત્મા સાંભળ્યો એમ કહે છે. સંભળાવનાર શ્રી ગુરુ એવા આત્માને બરાબર લક્ષમાં રાખી જ્ઞાનમાં રાખી અને સંભળાવે છે. જ્યારે સાંભળનારને એવું જ લક્ષ થાય છે ત્યારે એને પોતાના નિજ પરમ સ્વરૂપનો મહિમા આવે છે, સાથે સાથે રાગ રહ્યો હોવાથી શ્રી ગુરુનો મહિમા પણ કોઈ બીજી રીતે આવે છે. એ જીવ પાછો પડ્યા વિના સમ્યક દર્શન એને થયે જ છૂટકો, એ વાત અહીંયા ગુરુદેવ શ્રી છેલ્લે છેલ્લે 359 બોલમાં નાખી છે કે એને સમ્યક દર્શન થયે જ છૂટકો.
બેનશીનો બોલ આવી ગયો આપણે પતંગ ને દોર આત્માનો 18મો,
કેટલામો છે
18મો? 50
એમાં સંસ્કારની જિજ્ઞાસા સાથે સંબંધ ધરાવે છે. તું સતની ઊંડી જિજ્ઞાસા કર કે જેથી તારો પ્રયત્ન બરાબર ચાલશે. પ્રયત્ન તો ચાલે છે પણ ઉલટી દિશામાં ચાલે છે. બરાબર ચાલશે એનો અર્થ કે એની દિશા છે એ યોગ્ય દિશામાં ચાલશે. નિજ સતની 50મો બોલ. નિજ સતની સામાન્ય જિજ્ઞાસા નહીં પણ ઊંડી જિજ્ઞાસા, કોઈ અપૂર્વ જિજ્ઞાસા થતાં જિજ્ઞાસા જે વિષય માટે થઈ છે એ વિષયના સંબંધમાં, એટલે નિજ સ્વરૂપની જિજ્ઞાસા છે. તો નિજ સ્વરૂપને શોધવાની દિશામાં પ્રયત્ન સાચી દિશા પકડશે, તું ક્યાંય આડે અવળે ભરાઈ જઈશ નહીં. જગતમાં આત્મા 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 કહેનારા, આત્માની વાતો કરનારા ઘણા છે અને જીવ ક્યાંય ને ક્યાંય ખોટા ઠેકાણે ફસાઈ જાય છે, એ આને બનતું નથી. જેને સતની ઊંડી જિજ્ઞાસા છે એ ખોટા સ્થાનમાં ફસાતો નથી. સારો પ્રયત્ન બરાબર એટલે સાચી દિશામાં ચાલશે, અથવા કોઈ ખોટી દિશામાં દોરવનાર મળશે તો પણ એ બાજુ તું દોરવાઈશ નહીં. જો તારી જિજ્ઞાસા સાચી હશે તો તું ખોટી લાઈનમાં દોરવાઈશ નહીં. તારી મતિ સરળ અને સવળી થઈને આત્મામાં પ્રણમી જશે. મતિમાં સરળતા આવવી એક આત્મહિતના લક્ષ્ય, એના જ પાયા બધા ગોતવાની જે બુદ્ધિની ક્ષમતા છે એ સરળતામાં આવે છે. એ સવળી થાય છે, નિર્હિત કરવાને તૈયાર થાય છે અને આત્મસન્મુખ થઈને આત્મામાં પ્રણમી જાય છે. એવી સતની ઊંડી જિજ્ઞાસામાં કદાચ સમ્યક દર્શન રૂપ પરિણમન ન થાય તો સતના સંસ્કાર ઊંડા પડી જાય છે. એ ઊંડા સંસ્કાર એવા પડે છે કે એ જીવ વર્તમાન ચાલી ચાલુ આયુષ્યના ભોગવટામાં, એટલે તે ભાવમાં કદાચ સમ્યક દર્શન ન પામે, બીજા ભાવમાં બીજી ગતિમાં કોઈ પણ ગતિમાં જાય. કોઈ પરિણામ તીવ્ર પાપના થયા હોય તિર્યંચ નારકીના ત્યાં પણ પામી જાય, દેવમાં પણ પામી જાય, મનુષ્યમાં પણ પામી જાય.
સંસ્કાર જે પડ્યા
એ બીજી ગતિમાં પત્તો કાઢી લે છે. સંસ્કાર પડવામાં અવશ્ય પ્રત્યક્ષ સત્પુરુષનો સમાગમ હોય છે, એ વગર કોઈને સંસ્કાર પડતા નથી. જ્યારે બીજી ગતિમાં પ્રત્યક્ષ સત્પુરુષનો યોગ અને સત્સંગ ન હોય તો પણ એ પામી જાય છે. એટલું સંસ્કારનું બળ છે, આત્મજાગૃતિ આવી જાય છે, અંતરવિચાર નથી પામી જાય છે. તિર્યંચ અને નરક ગતિમાં તો દેવગુરુ શાસ્ત્રનો એવો યોગ નથી, સત્સમાગમ નથી, તો પણ પામી જાય છે. એનું કારણ આ સંસ્કાર છે. શ્રીમદજીનો પ્રગટ દ્રષ્ટાંત છે. શ્રીમદજી વૈષ્ણવ કુળમાં આવ્યા, એમના માતાજી સ્થાનકવાસી, પણ એ તો બધા અન્ય મત જ છે. અન્ય મતમાં આવ્યા અને પામી ગયા,
પામી ગયા પૂર્વ સંસ્કાર.
24મા વર્ષે સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું, એ શું સૂચવે છે? કે સંસ્કાર લઈને આવેલા, પોતે લખ્યું છે એ તો પોતાના જીવનમાં પોતાને વિશે લખ્યું છે કે એ વાત સ્પષ્ટ કરી છે કે પોતાને પૂર્વ સંસ્કાર છે, એટલે અપૂર્વ જાગૃતિ આવી અને 1947માં અપૂર્વ એવું સ્વાનુભવનું પરિણામ ચાલુ થયું, અપૂર્વ દશા પ્રગટ થઈ. લક્ષ છે એ જ્ઞાનનો પર્યાય છે અને દ્રષ્ટિ છે એ શ્રદ્ધાનો પર્યાય છે અને બેને જોડાણ છે. જેનું લક્ષ્ય થાય એની દ્રષ્ટિ થઈ જશે. આત્માનું લક્ષ્ય થાય પ્રથમ તો એને આત્મશ્રદ્ધાનું ઉત્પન્ન થાય. જેને આત્મશ્રદ્ધાનું સ્વરૂપ સમ્યક દર્શન થયું હોય તેને સ્વરૂપનું જ લક્ષ્ય રહે, એને પણ લક્ષ્ય ખસે નહીં. પર એને
તેમાં
ના, એમાં પહેલાં લક્ષ્ય થાય છે, પછી સમ્યક દર્શન થાય છે, અને સમ્યક દર્શન થાય છે એને લક્ષ્ય ચાલુ ને ચાલુ રહે છે. એ પહેલાં પણ ચાલુ રહે છે અને એ પછી પણ ચાલુ રહે છે. એવો પ્રકાર છે.
છેલ્લે આપણે પૂર્ણતા લક્ષ્ય શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત.
લક્ષ્ય લક્ષ્યમાં બીજી વાત છે ના, ત્યાં લક્ષ્યનો આ અર્થ નથી. ત્યાં લક્ષ્યનો અર્થ છે ધ્યેય, સાધ્ય, પરિપૂર્ણ શુદ્ધ થવું છે. કસાય કલંકનો એક કણ પણ મારે ન જોઈએ. હું નિષ્કલંક દશાને પ્રાપ્ત કરવા ચાહું છું. પરિપૂર્ણ નિષ્કલંક દશા, પૂર્ણ શુદ્ધ દશા, એવી જેની પહેલાથી ધ્યેયની, એવું જેનું ધ્યેય હોય પહેલેથી, એને શરૂઆત થાય છે. બીજાને શરૂઆત થતી નથી.
બરાબર.
ત્યાં લક્ષ્ય એટલે જ્યાં પહોંચવું છે એવું જે સાધ્યભૂત ધ્યેય છે એને અહીંયા લક્ષ્ય કીધું છે. એ પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત થાય છે એમ કહેવું છે. કયો જીવ આ માર્ગની શરૂઆતને પહોંચે પામે કે આવું જેને લક્ષ્ય હોય તેને, આવું જેને લક્ષ્ય ન હોય તેને કોઈ પણ બહારની ધાર્મિક ક્રિયા એ શરૂઆતની કાર્ય શરૂઆતની સ્થિતિમાં છે એવું શરૂઆતનું સ્ટેટસ પણ એને મળતું નથી, સ્થાન પણ મળતું નથી કે આને શરૂઆત છે. શાસ્ત્ર વાંચે છે ને, શરૂઆત છે એટલે શાસ્ત્ર વાંચે છે કે નહીં? શાસ્ત્રમાં પારંગત થયો છે ને તો એને શરૂઆત થઈ કે નહીં? કે નહીં. બીજી દયા દાન પૂજા ભક્તિ યાત્રા અનેક પ્રકારે દેવગુરુ શાસ્ત્રની ભક્તિ મહિમા બધું કરે છે તો એને શરૂઆત થઈ છે કે નહીં? કે જો અંદરમાં પૂર્ણતાનું લક્ષ્ય ન થયું હોય તો એ કોઈને શરૂઆત થઈ છે એમ સંમત થઈ શકે એવું નથી. એ વાત માન્ય કરવા યોગ્ય નથી કે એ શરૂઆતમાં આવ્યો છે. શરૂઆત નહીં હોવા છતાં કોઈ પણ ધાર્મિક ક્રિયાથી કોઈ જીવ એમ માને કે આ તો અમારી શરૂઆત છે તો શરૂઆતમાં જ એની ભૂલ છે. પછી આગળની કોઈ વાત બરાબર હોવાની વિચારવાની રહેતી નથી. એ શરૂઆતમાં ભૂલેલો છે એમ એ સૂત્ર છે એ સ્પષ્ટ કરે છે. દ્રષ્ટિ દ્રવ ઉપર રાખવાની છે, દ્રવ દ્રષ્ટિનો બોલ છે. વિકલ્પો આવે પણ દ્રષ્ટિ એક દ્રવ ઉપર છે. જ્ઞાન દશાનો વિષય છે, સાધક દશાનો વિષય છે. સાધક દશામાં તો એકલી દ્રષ્ટિ દ્રવ ઉપર જ હોય છે, રાખવાની છે એટલે હોય છે. એ સાધક દિશામાં વિકલ્પો આવે છે તો પણ એની દ્રષ્ટિ એક દ્રવ ઉપર છે. દ્રષ્ટિ દ્રવ ઉપર છે એનો અર્થ એ છે કે પોતાની નિજ સત્તાનું શ્રદ્ધામાં ગ્રહણ છે. હું આ હું એવું નિજ સત્તાનું ગ્રહણ એટલે એનો આધાર શ્રદ્ધા લે છે. એ આધાર શ્રદ્ધા ક્યારેય છોડતી નથી. દ્રવ્યનો આધાર શ્રદ્ધા ક્યારેય છોડતી નથી. વિકલ્પ અન્ય દ્રવ્યનો આવે ત્યારે પણ દ્રષ્ટિ એટલે શ્રદ્ધા કદી દ્રવ્યનો આધાર છોડતી નથી. પછી એ વિકલ્પને પતંગની ઉપમાં આપે છે આ બોલમાં કે વિકલ્પ તો ગમે એટલો લાંબો લાંબો જાય દૂર જાય તો પણ દોર હાથમાં છે એટલે દ્રષ્ટિમાં જરા પણ ફેર નથી, એટલે એ વિકલ્પ છે એ મર્યાદામાં રહે છે એમ કેવું છે.
બરોબર.
જેમ જે પતંગનો દોર હાથમાં છે એ પતંગ હાથમાંથી છૂટેલા દોરની જેમ, કપાયેલા દોરની જેમ ભાગતો નથી કે હાથમાં ન આવે એમ નથી, એમ જેને સ્વરૂપની દ્રષ્ટિ છે એને અન્ય પદાર્થ સંબંધિત વિકલ્પ એ મર્યાદામાં છે. મિથ્યા દ્રષ્ટિને નિરર્ગળ ભાવ આવે છે, આગળિયા વિનાનો, કંટ્રોલ વિનાનો, લગામ વિનાનો પરિણામ થાય છે. એવા પરિણામ જેને દ્રષ્ટિ સ્વરૂપ દ્રષ્ટિ છે, આત્મદ્રષ્ટિ છે, એને એવા પરિણામ થતા નથી. એટલે તો સમ્યક દ્રષ્ટિને 41 પ્રકૃતિનો બંધ થતો નથી એમ કહ્યું છે. કેમ કે એ પરિણામ તો એને થતા જ નથી. હવે 147 પ્રકૃતિમાંથી જે 41 પ્રકૃતિનો બંધ ન થયો અને બાકીની જે પ્રકૃતિ 106 રહી, એ 106માં પણ કોઈ અનંતાનુબંધી સહિતનો કશાય નથી. ક્રોધ થાય, માન થાય, માયા થાય, લોભ થાય, એ કશાય અને નો કશાયના પરિણામ થાય તો પણ એમાં અનંતાનુબંધીની ચિકાશ સમ્યક દ્રષ્ટિને થતી નથી. એટલે એના અનંત બાકીની જે ત્રણ ચોકડી રહી, પ્રત્યાખ્યાન વર્ણિ, અપ્રત્યાખ્યાન વર્ણિ અને સંજલન, એ કષાયના ઉદયના કાળમાં પણ એના રસમાં ફેર પડી જાય છે. અનંતાનુબંધીનો જ્યાં કષાય ગયો તો બાકીની ત્રણ ચોકડીને યોગ્ય પરિણામમાં પણ રસમાં ફેર પડે છે. અને જે મન વચન કાયાનો યોગ રહ્યો એ યોગ સંબંધીના પરિણામમાં પણ ફેર પડે છે. એક અનંતાનુબંધી ગયો તો બાકીનો જે સદભાવ રહ્યો, દોષ થવાના પરિણામનો જે સદભાવ રહ્યો એમાં પણ ફરક પડે છે. એટલો બધો એક દ્રષ્ટિ પ્રાપ્ત થતાં મોટો ફેર હોવાથી, એ માત્ર શરૂઆતવાળી દશા હોવા છતાં પણ એની વિશેષતા ગાવામાં આવી છે, વિશેષતાની મહિમા બતાવવામાં આવી છે, એનું એ કારણ છે. એ જ જ્ઞાન દશામાં, સાધક દશામાં વારંવાર દ્રષ્ટિનું પરિણમન અને એને આનુષંગિક પુરુષાર્થનું પરિણમન થતાં એ પરિણામ વિશેષ વિશેષ દ્રઢ અથવા મજબૂત થાય છે, શક્તિવાળા પરિણામ થાય છે.
બરાબર.
એટલું લેવું જોઈએ. 63 બોલ. એમાં પણ પુરુષાર્થના દ્રષ્ટિકોણથી વસ્તુનું સ્વરૂપ કેવું છે અથવા વસ્તુ વિજ્ઞાન કેવું છે એ વાત લેવી છે. જેમ જગતમાં જીવું બીજ વાવે તેવું વૃક્ષ થાય, આ સર્વસાધારણ અનુભવ ગોચર વાત છે કે જીવું વાવે તેવું ઉગે. એ તો કહેવત થઈ પડી છે જગતમાં પણ, કે વાવે તેવું ઉગે ને વાવે તેવું લણે. લણે એટલે પ્રાપ્ત કરવું, લણવું એટલે એની એના ફળને અંગીકાર કરનાર, ફળ પ્રાપ્ત થવું એને લણવું કહે છે. ગુજરાતી ભાષાની શબ્દ છે. ઘઉં વાવ્યા હોય ત્યારે ઘઉં પાકી જાય ત્યારે જે ડુંડા કાપવાની, એના ઘઉંના જે ડુંડા છે એને કાપી લઈએ ખડને રાખીને, એવી કાપણીને લણણી કહેવામાં આવે છે. પાકને લણે છે, ડુંડા કાપે ખેતરની અંદર ત્યારે શું કહે છે કે ભાઈ અત્યારે પાક લણાય છે, પહેલાં વવાયું હતું હવે લણવામાં આવે છે. લણવું એટલે પ્રાપ્ત કરવું. વાવે તેવું લણે અથવા વાવે તેવું ઉગે. જેવું બીજ વાવે તેવું વૃક્ષ થાય, વૃક્ષ પણ તેવું જ ઉગે, થાય એટલે ઉગે. આંબાનું બીજ એટલે ગોટલો વાવે તો આંબાનું ઝાડ થાય, અને આખોલિયાનું બીજ વાવે તો આખોલિયાનું ઝાડ થાય, એ ગોટલા જેવડું જ હોય છે આખોલિયાનું બીજ, એ અવળો ગોટલો હોય છે, એમ આકડા આકડો જેવો હોય છે, આકડાને આખોલિયા કહે છે. હનુમાનને માળા પહેરાવે છે ને આ લોકો, એ આકડાના ફૂલ છે, આકડાના ફૂલની માળા પહેરાવવામાં આવે છે. સફેદ ને જાંબલી કલરનો બી ફૂલ થાય છે, એના બી આવડા ગુટલા જેવડા બી હોય છે. તો બેનો આકાર સરખો છે, સાઈઝ સરખી છે, માટે આકોલિયું વાવે તો અંદરથી આંબો ઉગે કે ન ઉગે? ન ઉગે. અથવા દ્રષ્ટાંત લઈએ કે ચોખો પણ સફેદ છે ને જુવાર પણ સફેદ છે, તો જુવાર વાવે તો લણો ચોખા એ કોઈ દિવસ નહીં કરે, જે વાવો તે જ ઉગશે. કુદરત બંધાયેલી છે, શું કુદરત બંધાયેલી છે એની સાથે? કોઈ ઈશ્વર ફીશ્વર એમાં કામ કરે છે એવું નથી, કુદરત બંધાયેલી છે. બાજુ બાજુમાં એક જ ખેતરમાં આવે છે ને, ખાસ કરીને મગફળીના જે ખેતર છે આપણે ત્યાં, એમાં વચ્ચે વચ્ચે જુવાર અથવા બાજરાના ડુંડા જોવામાં આવે છે. નીકળીએ બહાર આપણે તો સડક ઉપરથી બે બાજુના ખેતરમાં થોડે થોડે અંતરે દેખાય છે. તો જમીન તેની તે છે, તે એક જ પાણી બધાને મળે છે, વરસાદમાં એક જ સૂર્યનો પ્રકાશ મળે છે, તેની તે જમીન છે. ખાતર તેની તે જાતનું એને નાખવામાં આવે છે, પણ જ્યાં સિંગનો દાણો વાવ્યો છે ત્યાં સિંગનું છોડવું ઉગે છે, બાજરાનો દાણો વાવ્યો છે ત્યાં બાજરાનું છોડવું ઉગે છે. જે વાવો જેમાંથી જે ઉગે તે જ ઉગે, એ વિજ્ઞાનનો વિષય છે. એમાં કોઈ બીજી ઈચ્છા રાખે કે આ વાવો ને એમાંથી આ પ્રાપ્ત બીજું કંઈક પ્રાપ્ત કરો, તો તે અશક્ય ને અસંભવિત છે.
બરોબર.
એ સિદ્ધાંત અનુસાર, દ્રષ્ટાંત અનુસાર સિદ્ધાંત એ લેવો છે કે જેવું કારણ આપીએ તેવું કાર્ય થાય, જેવું કારણ આપીએ તેવું કાર્ય થાય, કારણ અનુસાર કાર્ય થાય. કુદરત બંધાયેલી છે. શ્રેણી મહારાજા તીર્થંકરનું દ્રવ્ય છે, એ તો અનાદિથી તીર્થંકરનું દ્રવ્ય છે, પણ જ્યારે તીર્થંકર પ્રકૃતિની નજીક આવે છે ત્યારે એમનો ઇતિહાસ પ્રસિદ્ધ થાય છે આગમોમાં અને પુરાણોમાં. એ પહેલાં કેવળ જ્ઞાનમાં પ્રસિદ્ધ થાય છે, પણ આગમ પ્રસિદ્ધ હતું નથી.
બરોબર.
અપેક્ષા રાખે છે ને લોકો આગમમાં પ્રસિદ્ધ હોવું જોઈએ, પણ આગમમાં એના કાળે પ્રસિદ્ધ થાય છે. આગમમાં સર્વકાળે બધું પ્રસિદ્ધ થાય છે એવું બનતું નથી. હા, આગમ તો મર્યાદિત ચીજ છે ને, આગમ તો મર્યાદિત છે, છે ગણધરો એની રચના કરે છે, ઉત્પત્તિ થાય છે આગમની. તો જે તે કાળે જે તે તીર્થંકરના ગણધરો હોય છે એ આગમની રચના કરે છે, ત્યારે જે એનું કથાનું યોગ છે એ નજીકના ભવિષ્યમાં જે 63 સલાખા પુરુષો હોય છે અથવા સાધક મહાત્માઓ હોય છે એનો ઇતિહાસ એની અંદર એના કર્ણાનો યુગમાં આવે છે, ચારેયનો યુગ આવે છે ને ભગવાનની વાણીમાં, પણ આગળ પાછળનો આવે છે, અનંતકાળનો આવતો નથી, જ્ઞાનમાં અનંતકાળનો આવે છે, વાણીમાં અનંતકાળનો બધો આવતો નથી, એટલો સમય પણ નથી વાણીને કહેવાનો, મર્યાદિત કાળ વાણી છૂટે છે. એટલે તો કહ્યું છે કે કેવળ જ્ઞાનમાં આવે, ત્રિલોક સારમાં આ વાત છે, કેવળ જ્ઞાનમાં આવે એનાથી અનંત ભાગે, દિવ્ય ધ્વનિમાં આવે અને દિવ્ય ધ્વનિમાં આવે તેનાથી અનંતમાં ભાગે, બાર અંગમાં આવે છે જે ગણધર દેવ રચના કરે છે, એટલું મર્યાદિત આગમ ભવિષ્ય હોય છે. જીવો અમર્યાદિત છે, ભાવો અમર્યાદિત છે, બધું વાણીથી વાણીમાં આવી શકે નહીં, વાણીમાં ન આવે માટે વસ્તુનું સ્વરૂપ નથી, એમ તો કેમ કહેવાય. તો વર્તમાનમાં આવી ગયું, સિમંદર ભગવાનની વાણીમાં આવી ગયું, આગમની અંદર ન આવે, કેમ કે લગભગ 24 સાગરનો કાળ બાકી છે, એ પહેલાં તો ઘણા તીર્થંકરો થઈ જશે, અસંખ્ય તીર્થંકરો થઈ જશે. ત્યાં મહાવિદેમાંની બાજુ, અહીંયા તો 24 પસાર થાય છે. અહીંયા તો શું કેમ છે, કારણ આપે એવું કાર્ય થાય તો તીર્થંકર દ્રવ્ય હોય અને દોષ કરે તો એનું ફળ એને ન આવે એમ નહીં થાય. શ્રેણીક મહારાજાનો દ્રષ્ટાંત એટલા માટે કે તીર્થંકર દ્રવ્ય છે અનાદિથી, વર્તમાનમાં ભગવાન મહાવીર સ્વામીની વાણીમાં પ્રસિદ્ધ થયા કે આવતી 24મીના એ પ્રથમ તીર્થંકર છે, આદિ તીર્થંકર છે, મહાપદ્મ નામના એ
તીર્થંકર પહેલા
તીર્થંકર થશે,
પંચમમાં વિરાજમાન છે.
તો તેથી કરીને એમને જે દોષ થયો એનું ફળ અત્યારે નરક ગતિમાં છે એ ન થાય એમ ચાલતું નથી, એ ચાલી ન શકે. આ લોકોને જરા દુઃખ લાગે છે કે ભાઈ શ્રી કૃષ્ણ છે એ અત્યારે નારકીમાં છે, તો એમ કે તમે અમારા ભગવાનને એવું કહો કે નરકમાં ગયા છે, ભાઈ તમારા ભગવાન કે અમારા ભગવાનનો સવાલ નથી, અમારા ભગવાન હોય તો અમે એ જ વાત કરીએ છીએ, અને બીજા કોઈના માનેલા ભગવાન હોય તો પણ એ પણ 63 સલાખા પુરુષ છે
નારાયણ,
એની પણ જે સ્થિતિ છે એ વાત પ્રસિદ્ધ કરવામાં આવે છે. એ કાંઈ અન્ય મતના ભગવાન છે માટે કોઈને દુઃખ લગાડવા માટે વાત નથી, એના પુરાણમાં એની રીતે એને ભગવાનનો અવતાર માનીને ભગવાન માન્યા છે. અહીંયા આપણા પુરાણમાં, હરિવંશ પુરાણમાં એ વિશે છે, શ્રી કૃષ્ણનું ચરિત્ર છે એ આપણા વર્તમાન કથાનું યુગમાં હરિવંશ પુરાણનો વિષય છે, આચાર્યોએ લખેલા ગ્રંથો છે આ બધા, રામચંદ્રજીનો છે, પદ્મપુરાણ છે, આ હરિવંશ પુરાણ, હરિવંશમાં થયા, પેલા રઘુવંશમાં થયા હતા, આ હરિવંશમાં થયા, આદિનાથ ભગવાન પછી કેટલાક કાળે એ જ વંશમાં બે ફાંટા પડેલા છે, એમાં એક રઘુવંશ પ્રસિદ્ધ થયો અને એક હરિવંશ પ્રસિદ્ધ થયેલો છે. રામચંદ્રજી છે એ રઘુવંશમાં ઉત્પન્ન થયા, શ્રી કૃષ્ણ છે હરિવંશમાં, એ બધો ઇતિહાસ બહુ આવે છે આમાં પુરાણની અંદર, જે હરિવંશ પુરાણમાં એ ઇતિહાસ આવે છે, રઘુવંશ થયો આટલા કાળે, આટલા કાળે હરિવંશ થયો. અહીંયા કહે, અહીંયા તો પુરુષાર્થની વાત લેવી છે કે જેવું કારણ આપીએ તેવું કાર્ય થાય, જીવનો પુરુષાર્થ એ અનંત ગુણમાંના એક વીર્ય ગુણનો પર્યાય છે, તે સદા સર્વદા સર્વજીવોને પરિણમન સ્વરૂપ જ હોય છે, પણ ખોટો પુરુષાર્થ એટલે ઊંધી દિશાનો પુરુષાર્થ હોય તો એનું ફળ સવળું ન થાય, સાચો પુરુષાર્થ એટલે અંતર્મુખની દિશાનો આત્મપ્રત્યયી પુરુષાર્થ હોય તો એનું સાચું ફળ એટલે આત્મ પ્રાપ્તિ, સ્વાનુભવ રૂપ એનું ફળ મળે છે. કોઈ જીવ અંતર્મુખ થઈને પોતાના સ્વકાર્યના પુરુષાર્થમાં લાગે અને એને સ્વાનુભૂતિ રૂપ ફળ ન મળે એવું કદી બને નહીં. એ તો વસ્તુનું વિજ્ઞાન છે, કુદરત છે, એમાં બીજો કોઈ ફેર પડતો નથી. જૈન દર્શન એટલે કર્મવાદ નથી, પણ જૈન દર્શન એટલે વસ્તુનો વિજ્ઞાનવાદ છે. વિજ્ઞાન છે, વસ્તુનું વિજ્ઞાન છે જૈન દર્શન એટલે, એટલે વિજ્ઞાનનો વાદ છે. વિજ્ઞાનને વાદ એટલે કહેનારું, કથન કરનારું, વિજ્ઞાનને કહેનારું વચન છે જૈન દર્શનનું વચન. એ કોઈ માત્ર કર્મને કહે છે એમ નથી, કર્મનું વિજ્ઞાન છે એ તો વસ્તુ વિજ્ઞાનનો એક પેટા વિભાગ છે. અને તે જળ પરમાણુ સાથે સંબંધ ધરાવે છે કર્મનું વિજ્ઞાન. એના નિમિત્તે નો કર્મના ફળ પણ બતાવવામાં આવે છે. એના નિમિત્તે થતા જીવના વિકારી પરિણામને પણ દર્શાવવામાં આવે છે. પણ માત્ર એટલું વિજ્ઞાન નથી, એ સિવાય પણ અધ્યાત્મનો પરિણમનનું વિજ્ઞાન જુદું રહી જાય છે. એ વિજ્ઞાનનો કર્ણાનુયોગમાં સમાવેશ નથી. એટલે 14 ગુણ સ્થાન તે આત્મા નથી, અનુભૂતિ નથી, અનુભૂતિથી બાહ્ય છે અને પૂદગળના પરિણામ છે એમ કહેવામાં આવ્યું છે. એ અધ્યાત્મના દ્રષ્ટિકોણથી કહેવામાં આવ્યું છે, કેમ કે ગુણસ્થાન છે એ કર્ણાનુયોગના વિભાગમાં જાય છે. 14 ગુણસ્થાન, માર્ગના સ્થાન અને જીવસ્થાન, 42 બોલ કર્ણાનુયોગના વિભાગમાં જાય છે. અધ્યાત્મનું વિજ્ઞાન જુદું રહે છે. અને એ કર્મના વિજ્ઞાન કરતા અધ્યાત્મનું વિજ્ઞાન ઘણું સૂક્ષ્મ, ઊંડું અને પ્રયોજનભૂત છે. કહે છે કે જેવું કારણ આપીએ તેવું કાર્ય થાય, એ ત્રણેય કાળે અફર સિદ્ધાંત છે. સાચો પુરુષાર્થ કરીએ તો સાચું ફળ મળે જ. એટલે એમ કહે છે કે તું ક્યાંય શંકા ન રાખીશ કે મારો પુરુષાર્થ હું કરીશ અને મને કદાચ સફળતા મળશે કે નહીં મળે, એવી કોઈ શંકામાં તારે રહેવા જેવું નથી. જે જીવ આત્માનો પુરુષાર્થ કરે છે એને જરૂર એનું ફળ, સ્વાનુભવરૂપ ફળ અથવા એને પરિપૂર્ણ શુદ્ધતા મોક્ષ દશારૂપ ફળ એને મળે જ મળે છે, ન મળે એવું બનતું નથી. અહીંયા સાચા પુરુષાર્થે સમ્યક દર્શનનું બીજ વાવ્યું તો એમાંથી મોક્ષ માર્ગનું ફળ ઉગીને મોક્ષ ફળ એમાંથી આવ્યા વિના રહેશે. ચૈતન્ય તત્વ નમસ્કાર કરવા યોગ્ય છે. આ કરવા યોગ્ય, કરવા યોગ્ય, કરવા યોગ્ય એવી અહીંયા ભાષા આવી છે આ બોલની. એટલે કરવા યોગ્ય ને કર્તવ્ય કહેવામાં આવે છે. શું કર્તવ્ય છે એનો ઉત્તર ચાલે છે કે અંદરમાં, અંદર અને બહાર બે વાત લેશે આ બાજુ, પછી બે લીટી પૂરી કરીને, ત્રણ લીટી પૂરી કરીને બહારમાં એમ કરીને વાત શરૂ કરી છે. અંદરમાં ચૈતન્ય તત્વ નમસ્કાર કરવા યોગ્ય છે. ચૈતન્ય તત્વ એટલે પોતાનો સ્વભાવ, ચૈતન્ય તત્વ એટલે નિજ પરમાત્મ તત્વ અથવા પોતાનું સિદ્ધ પદ. તે નમસ્કાર કરવા યોગ્ય છે એટલે તેમાં નમવા જેવું છે, તેમાં ઢળવા જેવું છે એમ કહે છે. એ કર્તવ્ય છે. અંદરમાં શું? અંતર્મુખ થઈને તેમાં ઢળવું, નમવું, એ અંદરનું કર્તવ્ય છે, જીવનું આ મુખ્ય કર્તવ્ય છે, અંદરમાં એટલે એ મુખ્ય કર્તવ્ય છે. સ્વરૂપમાં નમે ઢળે એટલે લીન થાય, એમાં લીન થાય, એ ચારિત્ર અપેક્ષા એ લીનતા શબ્દ વાપરવામાં આવે છે. ચારિત્ર ગુણની વાત આવે ત્યારે લીનતા શબ્દનો પ્રયોગ થાય છે. જ્ઞાન પણ અંદરમાં ઢળે છે, શ્રદ્ધાન પણ અંદરમાં ઢળે છે, પુરુષાર્થ પણ અંદરમાં વળે છે. એ બધા આત્માના સર્વગુણો એ કરીને અનંત ગુણો એ પણ અંદરમાં જ વળવા જેવું છે. એને ભાવ નમસ્કાર કહેવામાં આવે છે. આનું નામ ભાવ નમસ્કાર. નિજ સ્વરૂપને અભેદ ભાવે પરમ ભક્તિએ નમસ્કાર હો. શ્રીમદજી કોઈ વાર પત્ર લખતા ત્યારે આવું મથાળું બાંધતા, અભેદ સ્વરૂપને અત્યંત ભક્તિએ નમસ્કાર હો, એવા મથાળા બાંધતા. એ ભાવ નમસ્કારની વાત છે. એમાં અત્યંત ભક્તિ એટલે રાગ અને વિકલ્પને સ્વરૂપમાં, શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર ને પુરુષાર્થનું અભેદ પરિણમન, એને જ અભેદ ભક્તિ અત્યંત ભક્તિ કહેવા. અભેદ ભક્તિ એ નમસ્કાર હો, અભેદ ભક્તિને જ વિશેષણ અભેદ ભક્તિ લગાડ્યો છે. નિજ સ્વરૂપને, પરમાત્મ સ્વરૂપને, નિજ પરમ સ્વરૂપને અભેદ ભક્તિ એ નમસ્કાર. ભક્તિ એટલે વિકલ્પ થાય ભક્તિનો તે ભેદ ભેદ ભક્તિ છે, અને અભેદ પરિણમન થાય નિજ સ્વરૂપમાં તેને અભેદ ભક્તિ નિશ્ચય ભક્તિ કહેવામાં આવે છે. એ જ કરવા યોગ્ય છે, એ કરવા યોગ્ય છે, તે જ મંગળ છે, એવો ભાવ નમસ્કાર તે પવિત્ર દશા છે. મંગળ છે એટલે નિષ્પાપ દશા છે. એમાં તીવ્ર કષાયનું પાપ તો નથી, પણ મંદ કષાયરૂપ પાપ પણ એમાં નથી. મંદ કષાયને પુણ્ય કહેવાય છે, પણ એ તો વ્યવહારે પુણ્ય કહેવાય છે, નિશ્ચયથી એને પાપ કહેવાય છે, એ પણ એમાં નથી. તે જ મંગળ છે, તે જ પવિત્ર છે, તે જ પ્રાપ્ત કરવા યોગ્ય છે, અને તે જ સર્વ પદાર્થમાં ઉત્તમ છે. એવું જે ચૈતન્ય પદાર્થ છે તે સર્વ પદાર્થમાં ઉત્તમ છે, એના જેવો કોઈ ઉત્તમ પદાર્થ જગતને વિશે નથી. બીજા આત્માઓ છે એ જાતના એટલે ઉત્તમ છે, પણ પોતાને માટે કોઈ ઉત્તમ નથી. પોતાને માટે તો પોતાનું ચૈતન્ય તત્વ જ ઉત્તમ છે, ઉત્કૃષ્ટ છે, સર્વોત્કૃષ્ટ છે, એમ એવું છે. કેમ કે પોતાનું શાંત રસનું, આનંદ રસનું અમૃત, અનંત અમૃત પોતામાં ભર્યું છે, માટે એ સર્વોત્કૃષ્ટ છે. એનાથી જગતમાં કોઈ ઉત્તમ નથી. આ કોઈ ખોટો વઘાર કરીને વખાણ કે વિશેષણો લગાવી જાય છે એમ નથી. ખરેખર એ આત્મતત્વને, નિજ સ્વરૂપને જેટલા વિશેષણો લગાડ્યા છે તેવા જ એનામાં ગુણ રહેલા છે, તેથી તે યથાર્થ છે. તેમ હોવા છતાં પણ તે વિશેષણોની મર્યાદામાં તે પદાર્થ નથી. એવા અનંત ગુણથી વિશિષ્ટ છે આત્મ પદાર્થ કે જેને માટે ભાષામાં શબ્દો નથી, તેથી એ ભાષા દ્વારા એને કહેવાતો કથાતો નથી આત્મા.
બરાબર.
એટલે જે વિશેષણો દ્વારા કહેવાય છે એમાં અધૂરું કહેવાય છે. અધૂરું કહેવાય છે, શું સંકેત માત્રપણે કહેવાય છે, નહીં કહેવાનું અનંતું બાકી રહી જાય છે, એટલું ઓછું કહેવાય છે. આટલું બધું તમે બહુ મહિમા કરો છો એટલે કાંઈ મહિમા કરવા ખાતર મહિમા સાચો ખોટો ગમે તે કરી નાખે. જગતમાં તો લોકો વખાણ કરે ત્યારે પછી કાંઈ ન હોય તો વખાણ કરે છે કે નહીં, ખોટે ખોટા અહીંયા એમ ચાલતું નથી. જગતમાં તો સામાન્ય રીતે કોઈની ગેરહાજરી થાય એટલે પછી એના વખાણ કરવામાં આવે. ભાઈ માવા ગુણો તો આવા હતા આવા હતા,
નો
હોઈએ કે અને કેટલાક દોષ હોય તો ન કે ભાઈ હવે મરી ગયેલા માણસ નું કઈ એવું કઈ જોવાય નહીં, બે સારી વાત હોય કરવી જોઈએ. એ જગતના વ્યવહારમાં એ બધા આડંબર છે. અહીંયા આત્માની મહિમા કરવામાં આવે છે ત્યાં કોઈ આડંબરથી મહિમા કરવામાં આવે છે, વધારીને કહેવામાં આવે છે એ બિલકુલ નથી.
પંચ પરમેશ્વરનો અવિનય નહીં થઈ જાય પોતાના
પંચ પરમેશ્વરી નો આમ આમાં જ વિનય છે. કેમ કે પાંચે પદ આત્મામાં છે, પાંચે પદ તો આત્મામાં છે, પછી અવિનય નો ક્યાં સવાલ ઉભો થાય છે. અને બીજા પંચ પરમેશ્વરી તો એમ કહે છે કે તે તારા સ્વરૂપ નો મહિમા કર્યો તો અમે તને ધન્યવાદ આપીએ. અમે એમ કહેતા નથી કે તું અમારો મહિમા કરે, અથવા અમારો કોઈ મહિમા કરે એવી અપેક્ષાવાળી પામરતા અમને રહી નથી કે જેથી અમે ખોટું લગાડીએ. પોતાના વખાણ ન કરે ત્યારે તે વ્યક્તિ ખોટું લગાડે, દુઃખ લગાડે કે મારા વખાણ કરવામાં આવતા નથી એટલે મને મુખ્યતા આપવામાં આવતી નથી, મને માન આપવામાં આવતું નથી. એ એમ જ્યારે પરિણમન થાય છે, એવા ભાવોનું પરિણમન થાય છે, એ અત્યંત પામરતાના અને દીનતાના પરિણામ છે.
બરાબર.
આનંદ ગંજીએ તો એને કૂતરાની ઉપમા આપી છે, કુકર આશાધારી. એક પદની અંદર જીવને લોક સંજ્ઞા એ કરીને જગતના જીવો તરફથી માન સન્માન મળે એવી વૃત્તિ રહે છે, એટલે એને ઘર ઘરમાંથી જેમ કૂતરાને રોટલાનું બટકા માટે ભટકવું પડે છે, એમ આ જીવના પરિણામ બીજા બીજા ઘરમાં મને અહીંથી માન મળશે કે નહીં, મને અહીંથી મળે છે કે નહીં, મને અહીંથી મળશે કે નહીં, મને અહીંથી મળે તો સારું, એવો જે એનો ભટકવાનો પરિણામ છે એને કુકર આશા કૂતરાને જેવા પરિણામ કયા છે. એટલા દીન અને પામર પોતાના એ પરિણામ છે. એવા પરિણામ પંચ પરમેષ્ટિમાંથી કોઈને હોતા નથી, અરિયંત ને સિદ્ધ ને તો વિકલ્પ જ નથી. પર પદાર્થ પ્રત્યેના પરિણમનનો અનંતમો અંશ પણ નથી, પણ જે હજી અલ્પરાગમાં આચાર્ય ઉપાધ્યાયને સાધુ દશામાં રહ્યા છે, ગુરુદેવ શ્રી તો એને ચૈતન્યના બાદશાહ કહેતા. આચાર્ય ઉપાધ્યાયને સાધુ, ભાવલિંગી સંત, ગુરુદેવનું પ્રવચન આ ચોથો ભાગ છે ને એમાં એ વાત છે. ભાવલિંગ એટલે આત્મ સ્વરૂપનું ચૈતન્યનું પ્રચુર સંવેદનનું પરિણમન એને ભાવલિંગ કહેવામાં આવે છે. નગ્ન દશા એ પણ લિંગ નહીં, પંચમહાવ્રતના પરિણામ પણ એ ભાવલિંગ નહીં, એ મુનિદશાનું ભાવલિંગ નહીં, પણ આત્માના સ્વસંવેદનનું ને આનંદનું પ્રચુર પરિણમન એને ભાવલિંગ કહેવામાં આવે છે. એ આનંદમાંથી નવરા ક્યાં છે, આનંદના પ્રચુર વેદનમાંથી એટલા એટલી નવરાશ એમને ક્યાં છે કે મારી ફલાણા કોઈ ભક્તિ કરે તો ઠીક, મને નમસ્કાર કરે તો ઠીક, એ તો વંદે ચક્રી તથાપિ ન મળે માન. શ્રીમદજીએ 90 વર્ષ પહેલાં એ ગાયો, પ્રસિદ્ધપણે દિગંબર સંપ્રદાયમાં નહોતા આવ્યા, તો પણ મુનિદશા તો બિલકુલ જેવી ભાવલિંગની મુનિદશા હોય એવી ગાય છે એમણે. ચક્રવર્તીની સેના સહિત ચક્રવર્તી નીકળે લાવ લશ્કર સાથે, એકલો કોઈ દી નીકળે નહીં, લાવ લશ્કર એનો હારે જ હોય, ખરત ન થાય એના પૂન એટલા છે. એ સામું જોતા નથી, એ ધ્યાનમાં બિરાજમાન હોય તો ધ્યાનમાં જ રહે છે. નમસ્કાર કરીને ગયા કે એમને એમ ગયા, એને કાંઈ પડી
નથી.
નમે તો એ ઠીક મને નિમા ચક્રવર્તી, મને ઇન્દ્ર આવીને મને વંદન કરી ગયા, એવો વિકલ્પ એને નથી. એમાં આચાર્ય ઉપાધ્યાયને સાધુ હોય છે. કેમ કે એમણે પણ અંદરમાં ભાવ નમસ્કારમાં એ પડેલા છે. તે જ સર્વ પદાર્થોમાં ઉત્તમ છે. જગતના બીજા જીવો નમન કરે એને સ્થાન આપે કે પોતાના ચૈતન્ય તત્વને સ્થાન આપે? પંચ પરમેષ્ઠિ કોને સ્થાન આપે? જો પંચ પરમેષ્ઠિ એમ કહે કે ચૈતન્ય તત્વ નમસ્કાર કરવા યોગ્ય છે, તો જે ચૈતન્ય તત્વને નમસ્કાર કરે એને અનુમોદન કરે ને. અને પોતે જો એમ અપેક્ષા રાખે કે બીજા મને નમસ્કાર કરે, તો એને બીજાના નમસ્કારને ઉત્તમ માન્યો છે, પોતાના ચૈતન્ય તત્વને એને ઉત્તમ માન્યો
નથી.
અહીંયા ત્યાં નહીં હોય, બીજાના નમસ્કાર બાજુ ઢીલી હોય તો એવું તો મોક્ષ માર્ગમાં હોતું
નથી.
તે જ સર્વ પદાર્થોમાં ઉત્તમ છે. ભવ્યોને તે આત્મ તત્વ જ એક શરણ છે, આશ્રયનું સ્થાન. આશ્રય કરવા યોગ્ય, નમસ્કાર કરવા યોગ્ય, એટલે પછી નમસ્કાર માંથી આશ્રય ઉપર આવ્યા શબ્દ બદલ્યો અહીંયા. ભવ્ય જીવોને, આસન ભવ્ય જીવોને તે એક આત્મ તત્વ જ શરણ છે. એટલે કે આસન ભવ્ય જીવો જેની ભવ્યતાનો પરિપાક નજીક છે એને આસન્ન કહેવામાં આવે છે. સંસ્કૃત ભાષાનો શબ્દ છે આસન, એટલે નજીક પણ. તેને તો એક આત્મતત્વ જ શરણ છે, અથવા આસન ભવ્ય જીવો પોતાના આત્મતત્વનું જ શરણ ગ્રહણ કરે છે. એ બીજાના શરણમાં જતા નથી કે બીજાનું શરણ એ લેતા નથી. મૂળમાં વાત છે, મુખ્ય વાત છે. એવા જ છદ્મસ્થ જીવોને, સાધકોને બહારમાં શું પ્રકાર છે એ વાત હવે પછી લેશે.